તારીખ 1/11/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 538 અને 539 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 241.
પોતે ગમે તે પરિસ્થિતિ અશાકાની આવે કે કોઈ પણ મુશ્કેલીની પ્રતિકૂળતાની પરિસ્થિતિ આવે, સહન કરવા તૈયાર છે પણ મદદ માંગવા તૈયાર નથી, એવા જીવને મદદ આપવા પણ જ્ઞાન તૈયાર થાય છે. એમાં સામાજિકની વૃત્તિ કઈ કઈ સ્થિતિમાં છે એ જોઈને એ મદદ કરે છે અથવા મદદ નથી કરતા. જ્યાં મદદ કરે છે ત્યાં એમનું વાત્સલ્ય છે, જ્યાં મદદ નથી કરતા ત્યાં પણ એમનું વાત્સલ્ય છે. પ્રવૃત્તિ વિરુદ્ધ હોવા છતાં હેતુ અથવા પ્રયોજન બદલાતું નથી. એક જ પ્રયોજનથી બંને પ્રકારની પ્રવૃત્તિ સંભવિત છે. જ્ઞાની પાસે નહીં બીજા મુમુક્ષુ પાસે પણ નહીં, પોતે અપેક્ષા ન રાખવી એ એનો ધર્મ છે. અપેક્ષા રાખવી એ એનો ધર્મ છે, ધર્મ નથી. એમ છે અપેક્ષા વૃત્તિ ન કહેવાય કે ન ઉત્પન્ન થાય એ રીતે એના પ્રત્યે વાત્સલ્ય દર્શાવવા યોગ્ય છે. એના પરિણામ ન બગડે એ રીતે એને સંભાળવા યોગ્ય છે. એમાં કોઈ એકાંત નથી કે કર્મ તે ન કરે, કોઈ એકાંત એમાં નથી.
ઘરગ્રસ્તી સંબંધી સલાહ સૂચન પણ જ્ઞાની ઘરગ્રસ્તી વિશે સલાહ સૂચન માંગવા માટે જ્ઞાની પાસે જવું પણ બરાબર છે, બરાબર
નથી. કેમ કે પોતે તો અપેક્ષા રાખવાની નથી, પોતાના પરિણામનું માર્ગદર્શન માંગે. મારા પરિણામ બગડે છે તો સુધારવા કેવી રીતે, સંયોગો સુધારવા માટે માર્ગદર્શન માંગો કે બીજી બધી માટે માર્ગદર્શન માંગો, એમાં શું ફરક પડે છે?
એક જ ફરક છે.
શું ફરક છે?
કઈ
ફરક? જ્ઞાનીનો સંબંધ કે મોક્ષનો સંબંધ, ધાર્મિક સંબંધ ધર્મના પ્રયોજન અર્થે છે, સાંસારિક પ્રયોજન અર્થે બિલકુલ નહીં છે. આ સિદ્ધાંત તો સમજાયો છે.
સ્વભાવભાઈ જેવા પાત્ર જીવને
ગમે તેવો પાત્ર જીવ હોય, જે દર્શન હું ચાલુ છે, અલબત્ત મંદ થયો છે, પણ મંદને તીવ્ર થતા કેટલો વાર લાગે? એક જ ક્ષણ લાગે. જેમ તીવ્રને મંદ થતા એક ક્ષણ લાગે છે, એમ મંદને તીવ્ર થતા એક ક્ષણ લાગશે. જ્યાં જ્ઞાની પણ સંયોગ આશ્રિત પરિણામમાં સંભાળી સંભાળીને ચાલે છે, આત્મ અવસ્થાને બહુ સંભાળીને જાગૃતિમાં રહીને વર્તે છે, એ તો વાત આવી ગઈ. ત્યારે મુમુક્ષુ એ તો વિશેષ જાગૃત રહેવું યોગ્ય છે, એ કોઈ કહેવાની જરૂર નથી. એટલે એમ કહ્યું કે તમને એ ઈચ્છા તમારા સંયોગ સંબંધીની અમારા પ્રત્યેની કોઈ પણ પ્રકારની ઈચ્છા હોય તો તે મૂળજાણ સિવાય તમને બીજું વિશેષ કાંઈ કર્તવ્ય નથી. વાત તાત્વિક દ્રષ્ટિએ એવી મહત્વની ન લાગતી હોવા છતાં મોક્ષજી માટે એ મહત્વનો વિષય છે. કેમ કે જીવ પોતાને પ્રતિકૂળતા કે મુશ્કેલી આવે ત્યારે એને સહેજે ઈચ્છા થઈ આવે છે કે હું આની મદદ લઉં ને હું આની મદદ લઉં, આપણે આની સાથે સંબંધ છે ને, જ્યાં સંબંધ હોય ત્યાં મદદ લેવાનો વિકલ્પ આવે, એ કરવા યોગ્ય નથી. દર્શન મૂળ તીવ્ર થવાના એ પરિણામ છે. ત્યારે જ્ઞાનીને તો દર્શનનો મટાડો છે, જે રોગ મટાડો છે એ રોગ વધે, એનો ઉપચાર કેવી રીતે જ્ઞાની કરે? એવી તો કોઈ ટ્રીટમેન્ટ આપે નહીં, સમજી શકાય. અમે છૂટાછૂટથી ખુલાસો આપીશું, એમ ગણીને ઈચ્છા નિરોધની ઘટે નહીં, પણ સત્પુરુષના સંઘનું મહાત્મા ગયેલા તે ઈચ્છા સમાપ્તિ ઘટે નહીં છે. કેવી વાત લખે છે કે અમે ક્યારેય પણ તમને દિલ ખોલીને મન ખોલીને આ સંબંધના ખુલાસો કરી દઈશું એવી આશાએ અને એવી અપેક્ષાએ તમે જે ઈચ્છા પ્રત કરી દે એમ નહીં કરતા. તમારું એ ઈચ્છાનું નિરોધવું કયા પ્રકારે થવા યોગ્ય છે એ વાત પણ લખે છે સાથે સાથે. લખે છે કે તમે અમારા માવિત્ર જેવા છો. માવિત્ર એટલે મા જેના ભાઈ એવા તમે અમારા છો. નજીક એટલા બધા સમીપ છો, પણ છતાં તમારા આત્માનું ભેદ થાય એ પણ અમે કેમ કરી. એ વાત તમને ન સમજાય અને તેથી તમે આર્ધ ધ્યાનવશ કુટુંબોવશ કંઈક પરિણામ કરી કરો, પણ તેથી અમે કાંઈ એમાં ઘસાઈ જઈએ એ વાતો પોતે વિચારતા છે. અમે અને તમે જો આ સંયોગની માથા ઉપરમાં એકબીજાને મદદ કરતા મદદ કરવા માટે દોડતા લોકો જોશે તો સત્પુરુષના સમયનું માર્ગ નહીં કરાય. તમે અમારા સમયમાં આવ્યા છે એની ખૂબ જ ખલાસ થઈ જશે. માટે એ વાતો જ આને હાથે કાપી નાખો. એ વાતો આપણી વચ્ચે એ વિષય એમ કેવું છે. અમે તમને એ બાબતમાં કઈ ખુલાસો કરશું માટે અત્યારે ઈચ્છા છોડી દેવી એમ નહીં, પણ અમારો અને તમારો સંગ થયો છે એની કોઈ જુદી કિંમત છે. 2000-2500 આત્માને વેચવું પોસાય કે કેમ આ સવાલ છે. આ માણસ કોઈ એમ કે ચાલો આ ગુલામની પ્રથા હતી ને, તમારે ગુલામ થવું છે તમને 50,000 આપી દઈએ, 1,00,000 આપી દઈએ, 5,00,000 આપી દઈએ. કોઈ તાય તૈયાર થાય ગુલામગીરી કરવા? પૈસા માટે કઈ શરીર ન વેચાય તો પૈસા માટે આત્મા વેચાય કે આત્માનો ધર્મ વેચાય એ કેવી રીતે શક્ય છે? એ તો કોઈ રીતે શક્ય નથી. સત્પુરુષ નિષ્ફળ છે કે એ કઈ એની પાસે જે ધર્મ ને જ્ઞાન છે એ વેચવા નથી નીકળ્યા. કે કોઈ થોડીક અનુકૂળતા રહી જાય, કોઈ અનુકૂળતાઓ આપે, કોઈ એને એનો સગવડોને એનો બહુમાનને પ્રશંસાને એ બધું આગળની કીર્તિને સમાજમાં મોટાઈની બીજી ત્રીજું એવું કોઈ અમે ચીજ મળે એની અમે એને જ્ઞાન આપે. કે કોઈ જ્ઞાન વેચવા નીકળેલા આ મહાત્માઓ નથી. અને જે જેવો માર્ગ મળ્યું જ્ઞાન વેચવા નીકળ્યા છે એની પાસે જ્ઞાન નથી, એ કોઈ જ્ઞાનના આંચણા નીચે ગમે થયેલા જેવો છે. બાકી એ કોઈ વેચવાની ચીજ નથી, વેપાર કરે છે. જ્ઞાન વેચી એની સામે કંઈક માગે છે, કંઈક મળે છે, અપેક્ષા રાખે છે, ન લે પણ અપેક્ષા રાખે છે, બધો વેપાર થતો હોય છે. નાની તો અંતઃકરણથી અંદરથી જ નિષ્પ્રભ આવે છે. નિષ્પ્રભને આડંબર કરવાની પણ એને જરૂર નથી, કહેવાની પણ એને જરૂર નથી કે હું નિષ્પ્રભ છું. એનું અંતરંગ જ નિષ્પ્રભ છે, એ જ્ઞાનીની મૂળ દશા છે. દેખાવો થઈ ગયો, એમાં તો કહેવાની કે સાબિત કરવાની જરૂર નથી. એમ કે છે કે આને કઈ જોતું નથી, માત્ર ચીજ જોતી નથી. તમે ક્યાંથી આવ્યા એ જગ્યાએ? એ જ્ઞાન દશામાં એ શ્રદ્ધાને એ જ્ઞાન થયું હતું, એ જ્ઞાન આચરણમાં આવ્યું, બાહ્યાચરણમાં આવ્યું. મંત્ર આચરણમાં તો હતું, બાહ્યાચરણમાં આવ્યું. એટલી વાત છે. જગતમાં પૂરી લૌકિક પ્રવૃત્તિ સ્વીકારી લઈ અને ત્યાંથી આ જીવન આ જીવનના સાધનને યોગમાં ગોઠવીને પણ ધાર્મિક વાતો કરીને આ જીવિકાની વ્યવસ્થા ગોઠવવી એ બિલકુલ યોગ્ય નથી. આત્માને તો અવશ્ય અહિત કરશે, આત્માને તો નુકસાન કરે અને એના એની ધાર્મિક પ્રવૃત્તિથી કોઈને એક જીવને પણ લાભ થાય ત્રણ કાળમાં લોકમાં ન બની શકાય એવી વાત છે. બને ધાર્મિક સમાજમાંથી કે ધાર્મિક કોઈ એક વ્યક્તિ પાસેથી ગોઠવણી વિચારવું અને અપેક્ષા રાખવાની ના પાડે છે, બીજી ક્યાં ભાવ કરવાની ના પાડે છે. પ્રવૃત્તિ કરવાનો પ્રશ્ન જ ત્યાં છે. ન તો એ પ્રવૃત્તિથી પોતાનું કલ્યાણ થાય છે, ન તો એ પ્રવૃત્તિથી બીજા કોઈને કલ્યાણ પણ પોતે થઈ શકે છે. બે માટે એક કેમ સંબોધિત નથી.
નોકરી કરે કે પ્રમાણે બોલવાનું હોય,
પોતાને એ પ્રવૃત્તિમાં જવું જ યોગ્ય એ પ્રકારે એને પોતે સ્વીકાર વિચારવા જેવો વિષય એવું શા માટે કે જ્યાંથી જેને પોતાનું સાંસારિક પ્રયોજન સિદ્ધ કરવું છે મિથ્યાત્મની દશામાં એને મર્યાદા નથી. કેટલું જોઈએ એની મર્યાદા છે
નહીં,
દુકાને કેટલું રડવું એની મર્યાદા છે, પગારમાં આટલો પગાર પછી ન જોઈએ એની કોઈ મર્યાદા છે, રેટની મર્યાદા એને મળીએ, એના કુટુંબીઓને મળીએ રેટને શું, વધુમાં વધુ લેવાની વૃત્તિ આવે, વધુમાં વધુ ખેંચવાની વૃત્તિ એને આગળ અને એ સ્થિતિ જ્ઞાનીઓ જાણે છે. જ્ઞાનીઓ વધુ પરિણામ જ થતા નથી, પાત્ર જીવને કોઈ પરિણામ થતા નથી. બાજુ પછીની વાત કીધી છે કે પાત્રતા સુધીમાં એ પરિણામ થતા નથી. એમ વિચારીને સત્સંગનું અચિંત્ય મહાત્મ્ય છે અને કોઈ ગણનાતીત મહાત્મ્ય છે, કલ્પનાતીત મહાત્મ્ય છે, એમ વિચારીને એ સમાવવા માટે છે. સત્સંગની ઈચ્છાથી જ જો સંસાર પ્રતિબંધ ટળવાની અથવા સ્થિતિ સુધારવાની ઈચ્છા રહેતી હોય, સત્સંગમાં રહીને, સત્સંગના કારણે, સત્સંગના બહાને, સત્સંગના નિમિત્તે સંસારનો પ્રતિબંધ એટલે સંસારની મુશ્કેલી હોય, કોઈ પ્રતિબંધ એટલે કોઈ અડચણ એ ટાળવાની ઈચ્છા રહેતી હોય, કે સ્થિતિ આર્થિક સ્થિતિ સુધારવા માટેની ઈચ્છા રહેતી હોય, તો પણ હાલ જતી કરવી યોગ્ય. તમારે તો એ વાત અત્યારે છોડી દેવી. હા, અમારી સિદ્ધિ આજ્ઞા છે કે તમારે એ વાત અત્યારે છોડી દેવી, મૂકી દેવી, એ વાત જ તમે મૂકી દેજો એમ કે હાલ એટલે અત્યારે જ મૂકી દો એમ કે છે. ભવિષ્યમાં મૂકી દેશો એ વાત નહીં, અત્યારે મૂકી દો એ વાત. કેમ કે એમને એમ લાગે છે કે વારંવાર તમે લખો છો આ વાત, એના ઉપરથી એમને એમ લાગે છે કે તે કુટુંબ મોહ છે તમારો, તે મોહ કુટુંબ પ્રત્યેનો મોહ છે, તમને તમારા કુટુંબના સભ્યમાં પોતાપણું લાગે છે, આ મારા દીકરા છે, આ મારો પરિવાર છે, ચાર દીકરા છે, કુટુંબના એ બધા કમાઈ શકે એવા પ્રવૃત્તિ લાગેલા હતા, પણ આ મારા છે અને એના માટે મારે કંઈક કરવું જોઈએ, મારા છે એ છોડવું છે, શું એ તમારો કુટુંબ છે, પ્રવૃત્તિ કરે તો મારા છે, નથી ન કરે તો પણ મારા છે એ છોડવું છે, મારા પણ છે. આ મારા ને બીજા મારા ને ત્યાં સુધી કુટુંબ છે, ત્યાં સુધી દર્શન છે, એ કુટુંબ છે, એ દર્શન છે, અને એ છે ત્યાં સુધી સમ્યક્ત્વને બાધા છે. એ કહે છે સમ્યક્ત્વને રોગ છે, રોગ છે તો બાધા કરો.
કુટુંબ ચારિત્રમો નથી, દર્શનમો છે.
દર્શનમો છે, ચારિત્રમો છે, અહીંયા દર્શનમો છે. ચારિત્રમો તો હોય જ, પછી નો એ પ્રશ્ન નથી, પણ અહીંયા છે એ દર્શનમોની વાત લે છે કે પોતાપણું કરે છે, શું કુટુંબમાં પોતાપણું ભાસે છે, આ મારા છે એને ભાસે છે, મારા છે માટે મારું કઈક કરવાની ફરજ છે એને એ દર્શન છે, એ કુટુંબનો છે સંકલેશ પરિણામ છે, અને એ તમારા પાપના પરિણામ છે, પુણ્યના પરિણામ બને છે. જરા થોડોક વિષય પ્રેક્ટિકલી કઠણ પડેલો છે, પણ કઠણ પડે કે ન પડે આ પ્રેક્ટિસ કરવી જ નહીં, જો છૂટવું હોય તો કુટુંબ છે સંકલેશ પરિણામ છે, અને અસાકાર નહીં સહન કરવાની કાંઈ પણ મનુષ્ય બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે, શું કે આર્થિક સ્થિતિ બગડી હશે તો સાતા નહીં રહે, સાતાના સાધનો નહીં રહે, અને સાતાના સાધનો નહીં રહે તો અસાતાના સાધનો તો ઉભા છે, એ સહન નહીં થાય, એ સહન નથી કરવું, એમ અત્યારથી તમારી બુદ્ધિ કામ કરે, કેવી નાળ પકડે, શું એ નાળ પકડે છે, અમને અનુકૂળ જોઈએ, મારા કુટુંબીઓ મને અનુકૂળ જોઈએ, ટાઈમના પ્રત્યેની ફરજ જોઈએ, બીજા ઉતરી મને અનુકૂળ નહીં. હું છોકરાનું નહીં કરું તો છોકરા પણ મારે કાંઈ નહીં કરે. પોતાના કુટુંબમાં કોઈ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પોતાના પરિણામ કેવી રીતે સુધારવા અને બગડે એનું માર્ગદર્શન લેવું, પણ સંયોગ સુધારવા માટેનું માર્ગદર્શન ન લેવું. સંયોગ સુધરશે તો મારા પરિણામ બગડશે, સુધરશે ને સંયોગ બગડશે તો મારા પરિણામ બગડશે. એ અભિપ્રાય થોડા હોય છે,
તમે એને સમજાવો એવું નહીં.
નહીં નહીં, સમજાવવાની વાત નથી. એવું કોઈ મોટા પુરુષને એવું કામ, આપણા ઘરે મહેમાન હારો આવે છે અને હામણી હાથમાં ન દેવાય, તમે વારે કાઢી દો ને કહેવાય
ન કહેવાય.
મહેમાનને એમ કહેવાય કે તમે સુંદર કાઢી નાખો, તેવું તો અપમાન લાગે. એવું કોઈ કામ નીચી કુટુંબનું કામ નાની પુરુષનું તો સોંપાય નહીં. તમે મને મારા દીકરાને શિખામણ આપો, મારા ઘરવાળા ફલાણાને શિખામણ આપો, ઘરના સભ્યને એ કામ એને સોંપાય. કોઈ સંસારિક કામ ન સોંપાય, એ એના પોતાના આવી પડેલા ઉભેલા સંસારિક કાર્યની ઉપાધિ ઉપાડવા માટે તૈયાર નથી. એના પરિણામ એમાં કામ કરતા નથી. પરણે પરણે એમાં જોડાઈને માથે આવે પડી છે તો એવું પરણે ઉપાડે છે બોજો, એને તો નવો બોજો ક્યાં નાખવા માંગે છે એના માથે? એને બોજો પણ તારે હળવો કરવો, એ તારે ફરજ છે કે તમારા હું કરી દઈશ, તમે ઉપાધિ નહીં કરતા. એને બદલે પોતાનો બોજો એના માથે નાખે, એ વાત તો ઘણી અવિવેક રહેલી છે. ઠીક છે, આ સત્સંગમાં તો બધી ચર્ચા ખુલ્લા મનથી
પોતાના પરિણામ સુધરે એ માટે સલાહ લઈ શકાય.
હા ચોક્કસ, એના માટે તો જ્ઞાન છે. આત્માનું હિત અને અહિતના વિષયનો જે પ્રયોજન છે એના માટે તો ઉત્કૃષ્ટ નિમિત્ત છે, અને એનો તો જેટલો લાભ લેવો એટલો લેવાનો જોઈએ. બાકીની બાબતમાં એમને કોઈ ઉપાધિમાં નાખવા તે કામ કરવા જેવું, પોતાના નિમિત્તે વિકલ્પ થાય તો એ અપરાધ છે. પોતાના નિમિત્તે જાણી જોઈને વિકલ્પ કરાવે એમની જ હાલ થઈ જાય તો એ ક્ષમા માગી લે. મારા નિમિત્તે આપને વિકલ્પ કરવાનો હોય નહીં, ગમે તે પરિસ્થિતિ હું ચલાવીશ, મારા નિમિત્તે આપને કોઈ વિકલ્પ કરવાનો હોય શકે જ નહીં. એમ લેવું
મોક્ષનો આ ધર્મ છે કે સત્સંગનું માતમ્ય જળવાવે, પુરુષના સંઘનું માતમ્ય જળવાવે, સત્સંગનું માતમ્ય જળવાવે, સત્પુરુષના સંઘનું માતમ્ય જળવાવે, એવી રીતે મોક્ષનું પરમ ધર્મ છે.
એ પરમ ધર્મ છે, એ એનું ફરજ છે. આ તો સજીવન ચરિત્ર છે, બધું 55 વર્ષ પહેલાનું સજીવન ચરિત્ર છે. મોક્ષને સેંકડો વાતો સમજવા મળે, શીખવા મળે એવી ચીજ છે. આખું જીવન બદલાઈ જાય એવી ચીજ છે, સમજે તો. શું કહે છે કે તે તમારો કુટુંબનો છે, તે સંકલેશ પરિણામ છે અને અસાતા નહીં સહન કરવાનું કાંઈ પણ અંશે બુદ્ધિ એમાં રહેલી છે. અને જે પુરુષને તે વાત ભક્તિ ભક્તજને લખી હોય, હવે તમે અમારી ભક્તિ કરો છો એટલે એ વાત તમે લખો છો, તો તેથી તેનો રસ્તો કરવાને બદલે એમ થાય છે, અમને તો એમ થાય છે કે આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે ત્યાં સુધી સમ્યક્ત્વને રોધ રહે. આ વાત જો તમે અમને લખતા હોય તો અમારી ચોખ્ખી આ વિષયમાં સ્પષ્ટ વાત છે કે તમને કાંઈ રસ્તો કરવાને બદલે એટલે મદદ કરવાને બદલે તમને એમ લાગે છે કે તમારી આ નિદાન બુદ્ધિ છે, કાંઈ પણ મેળવવાની બુદ્ધિ છે, એ ત્યાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને સમય દર્શનની પ્રાપ્તિ નહીં થાય. અને તમને સમ્યક દર્શન આપવું કે તમને 5-25,000 રૂપિયા મોકલી દેવા એ તો નિરાતે ધર્મ કરત કે ન કરત, હે સત્સંગ કરત કે ન કરત, પછી આપડે અત્યારે અનુકૂળતા એ ધર્મ કરશું, અનુકૂળતા હશે તો ધર્મ કરશું, નહીં તો અમારા વિકલ્પ ઘટી જશે. એ આધાર બુદ્ધિ છે, એ ખોટી છે, એ મિથ્યા બુદ્ધિ છે. આપણે વિચારીએ, આ તો વિચાર આ તો એમના પ્રસંગનો વિષય છે, પણ આપણે મને ઘણા વિચારો છે કે આપણે શું કરીએ કે આપણી સ્થિતિ જો બરાબર થઈ જાય ને, આર્થિક સ્થિતિ, તો પછી નિવૃત્તિ લઈ અને સોનગઢ જઈને બેસી જઈએ. નિવૃત્તિ ક્ષેત્ર આપણા માટે એક તીર્થ સ્થાન છે, એટલે સોનગઢ જઈને આપણે બેસીએ અને પછી નિરાંતે ધર્મ કરીએ. આપણે આધાર બુદ્ધિ ખૂટી છે અને ધર્મ નહીં થવા દે. એ આધારે નીકળેલો જીવ જરાક પંચાર કરશે ને ત્યાં ગયા પછી, એટલે કોઈ પરિણામના ઠેકાણા નહીં ગયા. એનાથી એની અપેક્ષાથી કોણ જઈને મારે આત્મસાધન કરવું છે, એની અપેક્ષાના અંદરમાં રહીને આત્મસાધન મારે કરવાનું હોય શકે તો પહેલું આ સિદ્ધાંત એને પહેલો પકડવો જોઈએ. સંયોગની આધાર બુદ્ધિની અંદર રહીને કોઈ ધર્મ કરવા માગે ત્રણ કાળમાં થાય નહીં. આ સિદ્ધાંત અહીંથી નીકળે છે. સુભાષભાઈની મદદ નથી કરી ત્યાંથી આ
સિદ્ધાંત
વાત જુદી જુદી છે. પેલા એ લેવાની ઈચ્છા ન કરવી, પેલા એ દેવાની ઈચ્છા કરવી, બસ એમાં એ બે પોતાના ધર્મમાં છે, તો બે પોતાના ધર્મમાં છે. અને હોય ને દેવાની ઈચ્છા ન કરે એનો અર્થ બીજો શું થાય, એનો બીજો અર્થ શું થાય કે એને પોતાની પકડ છે, એ તો એની આધાર બુદ્ધિ થઈ ગઈ, એ તો એને નુકસાનકારક છે. જેને પૂર્વકર્મના યોગે અનુકૂળતા છે એને તો દેવ ગુરુ શાસ્ત્ર અને ધર્મના જેટલા કુટુંબ જેટલા આયતનો ધર્મને ધર્મના કારણ એમ એટલો ધર્મને પણ ધર્મની નજીક આવવાનું કોઈ કારણ હોય, ભગવાનની નજીક આવવાનું કોઈ કારણ હોય, દેવ ગુરુ શાસ્ત્રની નજીક આવવાનું કોઈ કારણ હોય, એને સમર્પણ કર્યું, પોતાનું સમર્પણ એને ધ્યાન કર્યું. આ સિદ્ધાંત છે. એટલે એ તો બેના ન્યાય જુદા જુદા છે. લેનારનો ન્યાય જુદો છે, દેનારનો ન્યાય જુદો જ છે. શું કહે છે કે એ મનુષ્યનો એ વાત ભક્તજીને લખી હોય તો તેથી તેનો રસ્તો કરવાને બદલે, તેને અનુકૂળતા આપવાને બદલે ભાષા રૂઢ વાપરે છે. આવી નિદાન બુદ્ધિ જ્યાં સુધી રહે, અપેક્ષા બુદ્ધિ જ્યાં સુધી રહે, ત્યાં સુધી સમ્યક મને રોગ રહે ખરો. અરે હું સત્સંગ કરીશ તો પાપ પાછા આવશે એ તો નિદાન બુદ્ધિ છે, મારે બીજાની અપેક્ષા નથી, પણ આ ક્ષેત્રમાં આવીને પરિણામ સારા કરીશ તો મારો પાપનો ઉદય પાછો ખુલાઈ જશે અથવા ઓછો થઈ જશે અથવા અનુભવ ઘટી જશે, સ્થિતિ ઘટી જશે અને પુણ્યોદયની અનુકૂળતાઓ આવવા મળશે, એ પણ નિદાન બુદ્ધિ છે. એક તે પ્રકારે સંયોગના આધારભૂત વિકલ્પ કરવા જેવો નથી, બહુ ચોખ્ખી વાત એ. પછી ગમે તે માન્યો એના સમ્યક દર્શન ને અવરોધ છે, રોધ છે એટલે અવરોધ છે એમ વિચારી. ઘણી વાર ખેદ થઈ આવે છે, તમારી પાત્રતા જોઈને અમને ખેદ થાય છે, અરે તમારા જેવા પાત્ર ને કેમ આ વિકલ્પ આવે છે, તમને તો એવો વિકલ્પ આવવો જોઈએ કે ગમે તે પરિસ્થિતિ હોય હું મારો ધર્મ સાધીશ, ઉલટાનું કઠણાઈ તો સરળાઈ થઈને રહેશે, એ કઠણાઈના નિમિત્તે મારો પુરુષાર્થ વધશે, મારો પુરુષાર્થ જરૂર હું વધારીશ અને મને તે આત્મલાભ અનુભવ થશે એવું પહેલેથી અભિપ્રાયમાં નક્કી નિશ્ચિત થયેલું હોવું જોઈએ. કે એ રીતે સંયોગની આધાર બુદ્ધિ છૂટતા સંયોગની સાવધાની છૂટશે, સાવધાની છૂટતા સંયોગ નબળા થશે, નબળા થશે તો મને એ આત્મકલ્યાણમાં નિમિત્ત થશે. આમ તમને નિર્ણય કરી રાખે, નબળા થશે ત્યારે મારા પરિણામ બગડશે એવો વિચાર કે એવો અભિપ્રાય તમે રાખીશ નહીં. આટલી રીતે એને વિચારવું જોઈએ. વેપાર કરતા કરતા લાભ ન થતો હોય તો શું કરવું, નુકસાન નો ધંધો કરવો કે નહીં, ન કરવો, લાભ નો પ્રયત્ન ચાલુ રાખો. કીધી વાત છે, આ નથી થતું માટે આ કરી લ્યો એવું કઈ હોય શકે નહીં. નુકસાનમાં નફો નથી અને નફામાં નુકસાન નથી, સાઈડ એક જ પકડવાની છે, બીજી સાઈડ આપણે જોતી નથી. એટલે તમારો વિચાર આવે છે ત્યારે ઘણી વાર ખેદ થઈ આવે છે, તમને લખવું આ એક વાર પણ મને તો ઘણી વાર ખેદ થાય છે. તો તમારા જેવા પાત્ર જીવ તો પામી જાય એવા જીવ છે અને તમે અહીંયા ક્યાં રોકાણો છો, વાત તો સાવ નમાલી છે, આજીવિકાનો વિષય છે એ કોઈ એટલો મહત્વનો નથી એમ કે છે. નાની નજરમાં તમામ વાત છે, એ તો નમાલી વાત છે, સાધારણ વાત છે, એમાં કઈ આત્મા ફોડ દેવો પાલવે. એમ વિચારે ઘણી વાર ખેદ થઈ આવે છે તેને લખવું તે તમને યોગ્ય નથી, માટે એ વિષયમાં તમે કઈ લખો, કોઈને અમને લખો કે કોઈને લખો, એ અમને યોગ્ય લાગતું નથી. પત્ર નાનો છે, ઘણી વાતો આવે છે એની અંદર, મોક્ષોને પોતાને ગ્રહણ કરવા યોગ્ય એવી ઘણી વાત આવે છે. પાંચસો ને 39 ધારશીભાઈ ઉપર મોરબી લખેલો પત્ર છે. બંધ મોક્ષનો સંક્ષેપની અંદર સિદ્ધાંત મૂકો છે અને બંધ મોક્ષનો એવું જ્ઞાન જેને પ્રગટ થયું છે એની ભક્તિ કરવી, અતિ વિનમ્ર થઈને ભક્તિ કરવી એવો અહીંયા ઉપદેશ પણ આપ્યો છે. સર્વજીવ આત્મા પણ સુન સ્વભાવી છે, એટલે કોઈ નાના નથી અને કોઈ ભૂમિકા નથી, એ સિદ્ધાંત ખ્યાલમાં છે. ભલે કોઈ જ્ઞાની પ્રત્યે પોતે લઘુત્વ ભાવે, એની ભક્તિ કરે તો પણ જ્ઞાનમાં એ સિદ્ધાંત છે કે બધા જ ભેગો પણ સ્વભાવે છે. કોઈ બીજા પોતાને મોટો માને ગુરુ પણ આવે છે તો પણ એને જ્ઞાનમાં એ છે કે બધા જીવો આત્મા પણ એ તો સમાવી છે. એ સખા આત્મા છે, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. સૌ જીવ આત્મા પણ એ સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિર્બુદ્ધિ કરે તો પરિભ્રમણ દશાને પામે. પછી બીજો જીવ હોય કે બીજા કોઈ જીવ પદાર્થ હોય, પણ આ જીવ જો એમાં પોતાપણાની બુદ્ધિ કરે તો એ પરિભ્રમણનું કારણ છે. એને સંસારમાં એ જન્મગ્રહણ કરવાનું, ચારે ગતિની અંદર રખડવાનું એ કારણ છે. અને નિજને વિશે નિજ બુદ્ધિ થાય, આત્મ સ્વરૂપને વિશે આત્મબુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા કરવાનું એ કારણ છે. ભાવે ભ્રમણ એનું દ્રવ્ય ભ્રમણ, જેનું ભાવે ભ્રમણ મટ્યું એનું દ્રવ્ય ભ્રમણ મટે જ મટે. આખા સમયસર બાર નો સાર છે, તાકાત ગણે છે. પરમાર્થને વ્યક્ત કરવાની શક્તિ અસાધારણ છે. એક વાક્યમાં બાર નો સાર મૂકી દે છે, જેમ સર્વજ્ઞ મૂકી દે ને એવી સર્વજ્ઞ સ્વભાવ અનુસાર એની વાણી છે. નાની વાણી શું કીધું છે? સર્વજ્ઞ અનુસાર અનુસારીની વાણી છે. સમય સાધના બીજા કલશની ટીકા કરતા રાજમીજી આ વાત કરી છે. નાનીની વાણી તે સર્વજ્ઞ અનુસારીની વાણી છે, કેમ કે અંદર સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને નીકળે છે. તો એક વાક્યમાં બાર અનુસાર મૂકી દે છે. નિજને વિશે નિજ બુદ્ધિ થાય તો પરિભ્રમણ દશા કહે છે. આ સિદ્ધાંત છે, અથવા આ સિદ્ધાંત જ્ઞાન છે, અધ્યાત્મનો આ સિદ્ધાંત છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, એટલે જેના ચિત્તમાં આ રીતે પરિભ્રમણ દશા ટાળી દેવી, જન્મ મરણનું દુઃખ ટાળી દેવું, એવો ઉપાય વિચારવો જરૂરી જેને લાગ્યો છે, એવો ઈલાજ કરવો જેને જરૂરી લાગ્યો છે, અવશ્ય એટલે જરૂરી લાગ્યો છે. મારે હવે રખડવું નથી, પરિભ્રમણ કરવું નથી, એવું જેને લાગ્યું છે તેને પહેલા શું કરવું? કારણ કે સમજવું તો સહેલું છે કે બરાબર છે, પરમાત્મા બુદ્ધિ કરતા પરિભ્રમણ થાય. શબ્દનો અર્થ કઈ છે? વાક્યનો અર્થ કઈ અઘરો નથી. અને આત્મામાં આત્મબુદ્ધિ થાય તો પરિભ્રમણ ટળે, વાત તો સીધી સાદી છે, કઈ એવી આંટી ઘૂંટી વાળી વાત નથી, એકદમ સીધી સરળ સાદી વાત છે. પણ એને કરવું શું? સમજાય પછી શું કરવું? આ તો સમજાયું, હવે શું કરવું? કે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું હોય તેની દાસાનુદાસ પણ એની ભક્તિ એ ના કરવું, એના દાસ પણ એ ભક્તિ ન કરવી, એના દાસાનું દાસ પણ ભક્તિ કરવી. એનો કોઈ ભક્તિ કરનારો હોય તો એની ભક્તિ કરવી, એનો ભક્તિ કરનારો હોય એને યારે માથાકૂટ બીજી કરી છે નહીં, એની યારે તકરાર ન કરે છે, એની વિરોધ ન જઈશ, એની પણ ભક્તિ કરી દઈશ. ભક્તિ કરીને મારું ન કરતો તો આવી જાય છે, પણ આ તો કોઈ કોઈ કરે છે એટલે ખુલાસો કરવાનો વિષય છે. પણ એની દાસાનું દાસ પણ એ ભક્તિ કરવી એ જીવને માટે પરમ શ્રેય છે. એટલું એને એ માર્ગને એ ઈલાજનું ગરજવાન પણ હોવું જોઈએ. આ જેટલી ગરજ એટલી પાત્રતા છે, જેટલી ગરજ ઓછી એટલી પાત્રતા નથી, જેટલી ગરજ છે એટલી જ પાત્રતા છે. જો બિલકુલ ગરજ નથી તો એની સામગ્રી પાત્રતા નથી, તે અપાત્ર ગઈ છે.
આત્મા
જો એવું બહુ આવે એવું ભગવાન આવે કે એની ભક્તિ કરનારને જો મને ભક્તિ પ્રાપ્ત થાય તો એ કરવાનું તૈયાર છે, એવું ભગવાન એને આવે. પ્રસંગ પડે કરે, હાલ કઈ દેખાડવાનો વિષય નથી, એ તો અંતકરણનો વિષય છે, ભાવના તો હૃદયનો વિષય હોય છે.
બીજા કોઈ સાધન ની ચર્ચા નથી, આ એક સાધન દ્વારા, એક જ સાધન છે,
આ સાધન છે. જો તારે પરિભ્રમણ દશા ટાળવી હોય તો પહેલામાં પહેલું આ સાધન છે. આ સાધનથી તને સુપાત્રતા આવશે. આ ઉપાદાનની અંદર પરિવરેલો ફેર યોગ્ય પ્રકારે સુયોગ્ય પ્રકારે આ રીતે પરિવરેલો ઉભો થશે, એ પાત્રતા આવશે. પાત્રતા અને યોગ્યતા વિના જ્ઞાન પ્રાપ્તિ ત્રણ કાળમાં થઈ શકે નહીં. જ્ઞાનના ઉઘાડથી જ્ઞાન પ્રાપ્તિ નહીં થાય. જ્ઞાનનો ઉઘાડ ઓછો હોય તો પણ પાત્રતા વાળાની પ્રાપ્તિ થાય, બીજાની પ્રાપ્તિ થાય. ઉઘાડવાળા પહેલા
સરસ માર્ગદર્શન
બહુ એ નાના નાનું પુષ્કળ લીખું છું દાસીભાઈને, પણ ફેસલો કરી નાખ્યો છે હું છું એ શું કરવું. ઉપદેશ સંગની પંચેન્દ્રિયને છે, અસંગી છે પછી ઉપદેશ નો પ્રસંગ નથી, ન તો કહેવાનો કે ન તો સાંભળવાનો કે નથી વાંચવાનો, વિચાર જ નથી ત્યાં, વિચાર શક્તિ નથી ત્યાં શું થાય. જેને વિચાર શક્તિ નથી એ તો વિધ વિધ નું વિચારી શકતો જ નથી. પોતાને માથે જ લઈ લઈએ અત્યારે ક્યાં બીજો વિચાર કરવા દેવો છે. અત્યારે તો પોતાને મન છે, મન જેવું છે, વિચાર શક્તિ છે, વિચાર શક્તિ છે ને વાચા સહિત વિચાર શક્તિ છે. પોતાને મૂંઝવણ થાય તો કહી શકે એમ છે, હું મૂંઝાવ છું આ જગ્યાએ, મારે આ જગ્યાએ રસ્તો કરવો છે, હું આ જગ્યાએ મૂંઝાણું છું. આથી અત્યારે મનુષ્યપણામાં તો સૌથી વધારે સૌથી સારામાં સારી પરિસ્થિતિ અત્યારે છે. 100 વર્ષ આ ચૂકા છે એના જેવી વાત છે. માનસિક સ્વાસ્થ્ય એટલે મનમાં તીવ્ર અશાંતિ ન હોય એને માનસિક સ્વાસ્થ્ય કહે છે. તે વિચાર કરવા માટે સંતોષ બુદ્ધિ જેને કહી શકાય, તે હિત હિતનું શાંતિથી વિચાર કરી શકે એવું માનસિક સ્વાસ્થ્ય હોય. શારીરિક સ્વાસ્થ્ય પણ અત્યારે છે, અને એથી વધારે બહારના એ જાતના સત્સંગના યોગ છે. હવે શું જોઈએ પછી, જો આત્મા આત્મહિત ન સાધે તો પછી એને બીજા કોઈનો માર્ગ કાઢવાની જરૂર રહેતી નથી. મને આ મૂકું તે મૂકું એવી વાત કાંઈ રહેતી નથી.
જવાબદારી નહીં સમજે તો અસંગે થઈ જાય,
જવાબદારી નહીં સમજે તો અસંગે થઈ જાય. સાવ સાચી વાત છે. અને આત્મહિતનો વિચાર કરવાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરીને આત્મહિતને વિચાર્યું નથી, મન ચાલ્યું નથી. અસંગીથી જે ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય સુધી જશે, સાવ સાચી વાત છે. એ કુદરતના ધર્મનો ન્યાય છે. કુદરત નહીં છોડે, કુદરત કોઈને શરમ રાખતી નથી, એવી વાત છે. પામે જ નહીં, પામવાનો પ્રશ્ન જ નથી. અને મન એની ગીમ છે કે જેને ઉપેક્ષા કરી છે આત્મહિતની, અથવા જેને જ્ઞાનની વિરાધના કરી છે, દેવ ગુરુ શાસ્ત્ર ને જ્ઞાનની વિરાધના કરી છે, અને પોતાના એટલે કે પોતાના આત્માની પણ વિરાધના કરી છે, અને હિત હિતનો વિવેક રાખ્યો નથી, વિચારી નથી, એ વાત મન ચાલ્યું છે. વાત નહીં, એક સેકન્ડમાં ખરાબ થઈને આવ્યું પૂરું થશે, ત્યાં જઈને પડશે કેવું મુશ્કેલ છે. હવે તો જ્ઞાનીની વાત કરે છે પાછા, આ તો મોક્ષની વાત કરી, હવે જ્ઞાનીની વાત કરે છે. આમ ગોળો તૂટી જાય એવી વાત છે, થોડી પુષ્કળમાં કેટલી વાત નાખી છે કે તું મોક્ષો થઈને જ્ઞાનીના દાસનો દાસ થાય એનો પ્રશ્ન નથી. હવે હવે જ્ઞાનીની વાત કરે છે કે કેવા જ્ઞાની ધન્ય છે કે તે દાસાનું દાસ ભક્તિમાન ની ભક્તિ પ્રાપ્ત થઈ જેને કઈ વિષમતા આવતી નથી, કે હું નાનો થઈ ગયો અને મારે એની પાસે ક્યાં નમ્રતા કરવાની વાત. શું કહે છે કે જ્ઞાની ને ધન્ય છે શું? એટલે જ્ઞાની એમ કે છે કે જ્ઞાની એવા હોય છે, આ જ્ઞાની પોતાની વાત કરે છે, હવે હું આવો છું એમ તો બોલું એટલે શૈલી કરે જ્યારે કોકની વાત કરતા હોય તે, કે એવા કોઈ જ્ઞાનીની દાસાનું દાસ મને ભક્તિ કરતા હોય ને, એની ભક્તિ જો કરવાની વાળો આવે તો અમને વિષમતા ના આવે, અમને પ્રેમ આવે કે આની ભક્તિ મારે કરવી જોઈએ એમ કે છે. મુમુક્ષુને નહીં, જ્ઞાની પોતે એમ કહે છે. એટલી બધી એમની આ વિષયની અંદર અનંત સરળતા છે અને અનંત વિનમ્રતા છે. આવી પરિસ્થિતિ આવ્યા વિના અહમ પણ જાય નહીં. જે માન ન હોય તો મોક્ષ હતેલીમાં હોત એમ કહ્યું, એ આ માન જવા માટે છે. આવું માન ગયા વગર રસ્તો ચોખ્ખો થતો નથી, એ પ્રતિબંધ છે. અને આવી સરળાઈ થાય ત્યારે એને જ્ઞાનીની આજ્ઞા આરાધે છે અને એ આજ્ઞા એને ભવમાં જવા નહીં દે, એને ભવભ્રમણમાં જવા નહીં દે, એ રસ્તો બંધ કરી દેશે. પ્રસંગ પડે એમ કરે, પ્રસંગ પડે તો એમ કરે, એ તૈયારી છે એના સિદ્ધાંત ની અંદર નો વિષય છે.
માન તો મોક્ષ દશામાં ગયો, હા, માન નો જે પ્રકાર હતા તો મોક્ષ દશામાં ગયો, પછી જ્ઞાની થયા
જે ગુણ ની સંપ્રાપ્તિ થઈ એ જ્ઞાન દશામાં ગુણ વિધો છે, ઘટ્યો છે, એ ગુણ વિધો છે, ઘટ્યો ક્યાં છે એમ જ થાય. એ તો સમજી શકાય એવી વાત છે, એ લાઈનમાં આવે એને સમજી શકાય એવી વાત છે, કઈ મોટી વાત નથી. એ જ
પ્રકારનો
પ્રશ્ન એમ છે કે મુમુક્ષુને તો એવું હોય કે જ્ઞાનીના દાસાનું દાસ પણ ભક્તિ કરે, તો હવે પોતે જ્ઞાની થઈ ગયા પછી શું કરવા એવું કરે? એ તો હવે જ્ઞાની થઈ ગયા એટલે મોટા થઈ ગયા, હવે ક્યાં નાના રહે છે? મોક્ષો તો નાનો છે માટે ભક્તિ કરે. હવે મોક્ષો દશામાં એ ગુણ આવ્યો કે દોષ આવ્યો? જયારે એને દાસાનો દાસ પણ ભક્તિ કરવાના પરિણામ ગુણ છે તો દોષ છે, જ્ઞાન દશામાં એ ગુણ નાશ થઈને અવગુણ થાય કે એ ગુણ ની વૃદ્ધિ થાય? બસ આની વાત છે, કોઈ વાત કરી છે
અભિમાન ન આવે,
પ્રશ્ન જ નથી. માર અપમાન નો પ્રશ્ન તો જ્ઞાની ને ચાલે, આખી જે કલ્પના છે એ છૂટી ગઈ છે. જેને માન અપમાન ની કલ્પના થતી જ નથી, ગુરુદેવ ને ખબર નથી કે સોગાનીજી મને ગુરુ માને છે. આ બહુ ચોખ્ખી વાત કરી ખુલ્લી, ગુરુદેવ ને નથી ખબર કે પત્રમાં મારી કેટલી ભક્તિ કરે છે, તીર્થંકરથી અધિક મને કહ્યો છે. ભાઈ એમ કેમ કે મારા નમસ્કાર એને પહોંચે, હું એને વંદન કરીશ આજથી ચોથા ગૌમાં. એમને એમ નહીં લાગ્યું હોય કે હું અહીંયા નાનો પડી જઈશ, અવડે મારું આવો માન મને બધા ગયા છે, હું અહીં નાનો ક્યાં દેખો હે, એવું કેમ નહીં વિચાર્યા હોય? ખબર નહીં પડી હોય એમ માનો તમે, એ ખબર નહીં પડતી હોય એમ માનો છું?
જગતમાં
ચડાઈ ગઈ છે. હવે વાત ગૌણ દોષની રહી છે કે દોષ છે નિષેધો, પોતાના નિષેધે પરના નિષેધ, ગુણ છે કે ગુણને તેના ધરું કરો, આ સિદ્ધિમાં છે. ગુણને નમો ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખી યોગ. અંતર્મુખી યોગ રહે છે ઈચ્છે જે જે છે જોગી જન્મ ગાય છે. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ. ક્યાંથી અંતર્મુખ યોગ રહે છે? જેને ગુણ પ્રમોદ અતિશય રહે એને રહે છે. જ્યાં ગુણ જોવે છે ત્યાં એ વંદન કરે. વંદન સંભવો જમવામાં એ કાઢ્યું પણ આ બસો આધાર મૂક્યા છે. આચાર્ય સમય દ્રષ્ટિને વંદન કર્યા છે. કુમકુંડાચાર્ય ગાથાઓ છે, સુમન ભદ્રાચાર્ય ગાથાઓ છે, કાર્તિકેય સ્વામીની ગાથાઓ છે, દેવીચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તીનો આલોચનો છે. કોણ બાકી છે? શ્રીકૃષ્ણનો આધાર નથી લીધો ત્યાં. એક કે ચતુર્થ ગુણ સ્થાન વૃત્તિનો આધાર નથી લીધો એમાં. નરસિંહમૂળો ધમોમાં શ્રીમદજીનો એક વાક્ય નથી લીધો આધાર તરીકે. કોદંડજીનો નથી લીધો, બનાસીદાસજીનો નથી લીધો, ગુરુજીનો નથી લીધો, બનશ્રીનો નથી લીધો, સોગાનીનો કોઈનું નથી લીધો. એટલે આચાર્યના લીધા છે. કેમ કે એક વાત ઉઠી કે સમ્યક દર્શનને વંદન ન કરાય. એક
પ્રશ્ન આવ્યો આગળ,
પ્રશ્ન એવો હતો કે સમ્યક દ્રષ્ટિને વંદન ન કરે તો આ કોણા કશો આધાર તો અહીં આપણે તો જ્યાં જ્યાં શાસ્ત્રો વાંચ્યા નથી તો આ વાત કેટલી મોટી છે કે સમ્યક દ્રષ્ટિને વંદન સમ્યક દ્રષ્ટિ એને જ્ઞાનીના દાસાનો દાસ મને ભક્તિ કરવા તૈયાર હોય છે. પછી જ્ઞાનીનું હૃદય જોયું નથી કે એના હૃદયમાં હું પડ્યું એ જોયું નથી. અમારા ચરણ સ્પર્શ સ્વીકારજો. અમે તમને વંદન કરીએ છીએ, અમારા ચરણ સ્પર્શ
સ્વીકારજો
સ્વીકારજો. એના માટે તો જ્ઞાનીઓના હૃદય સમજવા પડે છે. અને એ કઈ એમના માટે નથી, એ ગુરુદેવ નો પણ દ્રષ્ટાંત એમ જ મળે છે. બેને જુદા પાડે છે એ તો શ્રીમદ જે આપે છે. ગુરુદેવે એવું ક્યાં કીધું છે? અરે ગુરુદેવે એવું કીધું નથી, એવું કર્યું છે. તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાંશ દિશા એટલે સર્વાંશ ભક્તિની દિશા. એમ સર્વાંશ દિશા એટલે
સર્વાંશ ભક્તિ,
એવી સર્વાંશ ભક્તિની દિશા. જ્યાં સુધી પોતાના આત્માના પ્રગતિ ન હોય ત્યાં સુધી પોતાના આત્માને કોઈ ગુરુ પણ આરાધે. શું તમે તો અમારા ગુરુજી છો, તમારી પાસે એને સમજવા આવ્યા છે, અમે તો તમારી પાસે સમજવા માંગીએ છીએ. ત્યાં પ્રથમ તો તેને ગુરુપણે છોડી દઈને તે શિષ્ય વિશે પોતાનું દાસાનું દાસપણું કરવું. મને તો ગુરુ કેમ રહેવા દે? હું તો તારો દાસ નહીતર એને અહંપણનું અભિમાન પૈત્યા વિના રહેશે. જ્યાં સુધી ભક્તિની આવી સર્વાંશ દશા એક વાર નહીં પ્રગટે એ પહેલા જો કોઈ ગુરુ માનતો, ગુરુ માને એટલે હસ્તર ગુરુ માને એમ નહીં, પાંચ પ્રશ્ન પૂછવો આવે અને એને એમ થાય કે હવે મારે પૂછવાની જરૂર નથી, હવે લોકો મને પૂછે છે. આ એક પરિસ્થિતિ મુમુક્ષુની ભૂમિકામાં ઊભી થાય છે. બાકી તો આમ પણ ગુરુ થઈ જાય છે એવું નથી, પણ પહેલાં પુલિસ પોતે જ્યારે દાખલ થયો હોય ત્યારે પાંચ જગ્યાએ ફૂટતો ફરતો હોય, આને પૂછે, આને જેને પૂછે, આને કોઈ જેને પૂછે, ને કેટલીક માહિતી કલેક્ટ થઈ જાય. શું અને કલેક્શન સારું એવું થઈ જાય એટલે એ બોલતો થઈ જાય, બીજા પૂછતા પણ થઈ જાય. એ પરિસ્થિતિમાં એને કહે છે કે બીજું તું છોડી દીધો, અને કોઈ પૂછવા આવે અને તને અહમ પણ લાયક થયું જોઈએ કે મારી નમ્રતા કેટલી આવી છે. આવી કોઈ નમ્રતા આવી છે તે જ્ઞાનીઓને આવે છે, નહીં તો મને આનું અભિમાન ચડ્યા વિના રહેશે નહીં. અને આ અભિમાન છે એ મારી અભિમાન છે એ તો ખોવાઈ જવાનું થશે, અને પત્તો લાગશે મોક્ષ માર્ગનો પત્તો નહીં લાગે, ક્યાંય માર્ગથી ક્યાંય દૂર ચાલ્યો હતો. એટલે એને એ વાત મુમુક્ષ માટે પણ એમને લખી છે કે આ જગ્યાએ મુમુક્ષ જીવે બહુ ગંભીરતાથી એને ઊંડા ઉતરીને વિચારવા જેવું છે. જ્ઞાનીઓનું હૃદય તપાસવું, મુમુક્ષુ સાચા હોય તો એની પરિણતિ તપાસવી, અને પોતાના પરિણામ ઠીક કરવા, યથાસ્થ કરવા.
દેવ જય મંગળ.